એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષયમાં થોડા ઊંડા ઉતરીશું જે આમ તો રોજબરોજ સમાચારોમાં આવતો હોય છે, દેશો વચ્ચેના સંબંધો સમજવા માટે અગત્યનો છે, પણ ઘણીવાર છે ને થોડો ગૂંચવણ ભર્યો લાગે.
કયા વિષયની વાત કરી રહ્યા છો?
આંતરરાષ્ટ્રીય કાયદો. આપણા દેશમાં તો જુઓ, કાયદો છે, પોલીસ છે, કોર્ટ છે, પણ જ્યારે આખી દુનિયાની વાત આવે, જ્યાં કોઈ એક વિશ્વ સરકાર જેવું કંઈ નથી, ત્યારે દેશો એકબીજા સાથેના નિયમોનું પાલન શા માટે કરે, કેવી રીતે કરે, શું આ કાયદો ખરેખર કામ કરે છે, એમ કે શું એનો હેતુ શું છે?
આ સવાલ બહુ જ મહત્વનો છે અને તેનો જવાબ શોધવામાં આપણને સર વોન લોનું પુસ્તક મદદ કરશે. ઇન્ટરનેશનલ લો, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન. ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય કાયદો એક અત્યંત સંક્ષિપ્ત પરિચય. આ પુસ્તક છે ને આ વિષય પરની ઘણી ગેરસમજોતો દૂર કરવામાં ખરેખર મદદરૂપ થાય છે.
હા, કારણ કે મોટાભાગે આપણે યુદ્ધની વાતો સાંભળીએ, વ્યાપાર કરાર, પર્યાવરણ સંધિઓ, પણ એની પાછળ આ જે આંતરરાષ્ટ્રીય કાયદાનું આખું તંત્ર કામ કરે છે, એ કેવી રીતે ચાલે છે એ ઓછું સમજાય છે. ઘણીવાર તો એવું લાગે કે આ બધું તો બસ રાજદ્વારીઓ અને મોટા મોટા વકીલો માટે જ છે.
બરાબર, પણ આ પુસ્તક બતાવે છે કે એવું બિલકુલ નથી. લેખક બહુ સરળ ભાષામાં સમજાવે છે કે આંતરરાષ્ટ્રીય કાયદો વાસ્તવમાં શું છે, એનો સાચો રોલ, એનો ગોલ એટલે કે હેતુ શું છે, અને એ કેવી રીતે કામ કરે છે, ભલે ને એને પાછળ કોઈ વૈશ્વિક પોલીસ દળ ન હોય. તો ચાલો આજે આની ગૂંચ ઉકેલીએ.
ચોક્કસ. સમજીએ કે આ સાર્વભૌમ દેશોની દુનિયામાં કાયદાની ભૂમિકા શું છે અને એ શું લક્ષ્ય હાંસલ કરવા માંગે છે.
પુસ્તકની વધુ વિગતોમાં જઈએ પહેલાં લેખક વિશે થોડું જાણી લઈએ. સર વોન લો, આંતરરાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં એમનું નામ ખૂબ જ આદર સાથે લેવાય છે. એમની ખાસિયત એ છે કે તેઓ માત્ર અશૈક્ષણિક રીતે જ નિષ્ણાત નથી, પણ એમને ખૂબ જ નક્કર વ્યવહારિક અનુભવ પણ છે.
હા, મેં પણ વાંચ્યું એમના વિશે. તેઓ ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના પ્રતિષ્ઠિત ચિચેલી પ્રોફેસર રહી ચૂક્યા છે અને લંડનની ટોચની લો ચેમ્બર્સમાં બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ પણ કરે છે, એટલે એમની પાસે થિયરી અને પ્રેક્ટિસ બંનેનું જ જ્ઞાન છે.
બિલકુલ. અને સૌથી નોંધપાત્ર વાત તો એ છે કે એમણે હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત એટલે કે આઈસીજે અને બીજી ઘણી આંતરરાષ્ટ્રીય ટ્રિબ્યુનલ્સ સામે 90થી વધુ કેસોમાં જુદા જુદા દેશો વતી દલીલો કરી છે. આ કોઈ નાની વાત નથી.
બાપરે, 90થી વધુ કેસ?
હા, આનાથી એમને પુસ્તકીય જ્ઞાન ઉપરાંત રાજદ્વારીઓ શું વિચારે છે, ન્યાયાધીશો વાસ્તવિક પરિસ્થિતિમાં કાયદાનો ઉપયોગ કેવી રીતે કરે છે, એનું અર્થઘટન કેવું થાય છે, એની મર્યાદાઓ ક્યાં આવે છે, એ બધી બાબતોની અંદરની ઊંડી સમજ મળી છે.
આ તો ખરેખર એક યુનિક પર્સ્પેક્ટિવ કહેવાય. એટલે કે આ પુસ્તકમાં આપણને ખાલી સિદ્ધાંતોની સૂકી ચર્ચા નહીં મળે, પણ આંતરરાષ્ટ્રીય કાયદો વાસ્તવમાં શું કરે છે, એની ભૂમિકા શું છે, એનું લક્ષ્ય શું છે અને દુનિયાના સ્ટેજ પર એ ખરેખર કેવી રીતે રમતમાં આવે છે, એનો એક પ્રેક્ટિકલ અને વાસ્તવિક ચિતાર મળશે. આ બેવડો અનુભવ જ લેખકની વાતને, મને લાગે છે કે, વધુ વજનદાર બનાવે છે.
ચોક્કસ.
તો ચલો હવે પુસ્તકની મુખ્ય દલીલ પર આવીએ. લેખક શરૂઆતમાં જ એક મોટો ભેદ સ્પષ્ટ કરે છે, જે આપે પણ ઉલ્લેખ કર્યો. એ કહે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાને આપણા ઘરાંગણાના કાયદા એટલે કે ડોમેસ્ટિક લો જેવો સમજવાની ભૂલ ન કરવી જોઈએ. બંનેની પ્રકૃતિ અને કામ કરવાની રીત બહુ જ અલગ છે.
હા, આ મુદ્દો બહુ જ પાયાનો છે. પુસ્તકની મુખ્ય દલીલ, કેન્દ્રવર્તી વિચાર એમ કહી શકાય, એ છે કે આંતરરાષ્ટ્રીય કાયદો કોઈ ઉપર બેઠેલી વૈશ્વિક સરકારે બનાવેલા અને પછી બળજબરીથી લાગુ પાડેલા નિયમોનો કોઈ પથ્થરની લકીર જેવો સમૂહ નથી. એના બદલે એ રાજ્યો અને બીજી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વચ્ચેના સંબંધોને એક માળખું આપે છે. એ દલીલો અને પ્રક્રિયાઓની એક જીવંત, સતત વિકસતી વ્યવસ્થા છે.
જીવંત વ્યવસ્થા, રસપ્રદ.
હા, એમ સમજો ને કે એ આંતરરાષ્ટ્રીય રાજકારણ અને રાજદ્વારી વાતચીતનું વ્યાકરણ છે. એ સહકાર માટેનું એક ફ્રેમવર્ક પૂરું પાડે છે અને સૌથી અગત્યનું, રાજ્યોને પોતાના કામોને યોગ્ય ઠેરવવા, બીજાના કામોને પડકારવા અને પોતાના વર્તનને મર્યાદિત કરવા માટેનું એક સાધન, એક ભાષા આપે છે. આ એનો મુખ્ય રોલ છે.
ઓ, એટલે કે કાયદા કરતાં વધુ એક દલીલ કરવાની સિસ્ટમ જેવું. આ તો ખરેખર નવી વાત છે. તો પછી પુસ્તક પેલા મૂળભૂત પ્રશ્નોનો જવાબ કેવી રીતે આપે છે કે જ્યાં દરેક દેશ પોતે જ સર્વોપરી સાર્વભૌમ છે ત્યાં કાયદો ખરેખર કામ કેવી રીતે કરે છે અને એનો સાચો હેતુ, એનો ગોલ શું છે?
જો લેખક બહુ જ સ્પષ્ટ છે. એ કહે છે કે આંતરરાષ્ટ્રીય કાયદાનો હેતુ દુનિયામાંથી શક્તિની રાજનીતિ એટલે કે પાવર પોલિટિક્સ ને ખતમ કરી દેવાનો નથી, એ વાસ્તવિક નથી. પણ એનો હેતુ શક્તિના આ ખેલને વ્યવસ્થિત કરવાનો છે, એને એક ચોકઠામાં લાવવાનો, એને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવાનો છે. એમ કહી શકાય કે એ શક્તિને પણ કાયદાકીય ભાષામાં જવાબ આપવા મજબૂર કરે છે.
રસપ્રદ.
અને પુસ્તક આપણને આખી સફર કરાવે છે. કાયદો ક્યાંથી આવે છે, એના સ્ત્રોત કયા, જેમ કે સંધિઓ, રૂઢિગત પ્રથાઓ, ત્યાંથી શરૂ કરીને રાજ્યનો અધિકાર ક્ષેત્ર ક્યાં સુધી, સંધિઓના નિયમો શું હોય, રાજ્યોની જવાબદારીઓ શું, જો કોઈ વિવાદ થાય તો એનું નિવારણ કેવી રીતે થાય, અને છેલ્લે બળના ઉપયોગ જેવા સૌથી સંવેદનશીલ મુદ્દાઓ સુધી.
સરસ. તો ચાલો હવે પુસ્તકના કેટલાક મુખ્ય ભાગોમાં ઊંડા ઉતરીએ. પ્રકરણ એકમાં લેખક ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય કાયદા વચ્ચેનો જે મૂળભૂત તફાવત છે એને વધુ સ્પષ્ટ કરે છે. આપણે વાત કરી એમ ઘરેલુ કાયદો ઉપરથી નીચે આવે, વર્ટિકલ, સરકાર, સંસદ, પોલીસ, કોર્ટ.
બરાબર. જ્યારે આંતરરાષ્ટ્રીય કાયદો એ તો સમાન ગણાતા સાર્વભૌમ રાજ્યો વચ્ચે આડો એટલે કે હોરિઝોન્ટલ સંબંધ ધરાવે છે. અહીં કોઈ બોસ નથી જે આદેશ આપે.
અને આ જ મુદ્દો પેલો મોટો સવાલ ઊભો કરે છે જે આપણે શરૂઆતમાં પૂછ્યો. જો કોઈ વિશ્વ પોલીસ નથી તો પછી દેશો આ નિયમો પાડે જ શા માટે? લેખક આનો જે જવાબ આપે છે ને એ ખરેખર વિચારવા જેવો છે.
હા, કારણ કે પાલન માત્ર સજાના ડરથી નથી થતું. લેખક કહે છે એના ઘણા કારણો છે. એક તો છે પરસ્પરતા, રેસિપ્રોસિટી, એટલે કે જો અમે નિયમ પાડીશું તો બીજા પણ પાડશે એ ભાવના. બીજું, આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિષ્ઠા, રેપ્યુટેશન જાળવવાની ઈચ્છા.
હા, આબરૂનો સવાલ.
બરાબર. ત્રીજું, સંબંધોમાં સ્થિરતા અને અનુમાનિતતા એટલે કે પ્રિડિક્ટેબિલિટી લાવવાની જરૂરિયાત. વ્યાપાર કરવો હોય, સંધિ કરવી હોય, જો નિયમો હોય તો ખબર પડે કે શું અપેક્ષા રાખવી. અને ચોથું, ઘણીવાર રાજ્યો શું કરે, આ આંતરરાષ્ટ્રીય નિયમોને પોતાના દેશના કાયદા અને વ્યવસ્થાનો ભાગ બનાવી દે, એનું આંતરિકીકરણ કરી દે. એટલે કાયદો એ ખાલી લાગુ કરાવવાની વસ્તુ નથી, પણ સંબંધોને વ્યવસ્થિત કરવાનું, મેનેજ કરવાનું એક સાધન છે.
પણ મને એક સવાલ થાય છે અહીં. શું આ પ્રતિષ્ઠાનો ડર કે પરસ્પરતાનો સિદ્ધાંત હંમેશા કામ કરે છે? ખાસ કરીને જ્યારે કોઈ મોટા શક્તિશાળી દેશના બહુ મોટા હિતો દાવ પર લાગ્યા હોય ત્યારે.
સારો સવાલ છે. જુઓ, લેખક પણ સ્વીકારે છે કે આ કોઈ જાદુઈ ફોર્મ્યુલા નથી. કોઈ એક કારણ હંમેશા કામ નથી કરતું. તે આ બધા પરિબળોનું મિશ્રણ છે. ક્યારેક પરસ્પરતા વધુ મહત્વની હોય, ક્યારેક આર્થિક લાભ કે નુકસાનનો ડર, ક્યારેક રાજકીય દબાણ. અને હા, શક્તિશાળી દેશો કદાચ ક્યારેક નિયમો તોડી પણ શકે છે, પણ તેમને પણ લાંબા ગાળે એક વ્યવસ્થા, એક સિસ્ટમ જાળવવામાં રસ હોય છે. એટલે સંપૂર્ણ પાલન કદાચ ન હોય, છતાં સિસ્ટમ સાવ ભાંગી નથી પડતી.
સમજાયું. હવે પ્રકરણ બેમાં જઈએ. આ કાયદો આવે છે ક્યાંથી, એના મુખ્ય સ્ત્રોત કયા?
મુખ્યત્વે બે સ્ત્રોત છે. પહેલો અને સૌથી સ્પષ્ટ છે સંધિઓ, ટ્રીટીઝ, એટલે કે રાજ્યો વચ્ચેના લેખિત કરાર. આપણે જાણીએ છીએ, જેમ કે પર્યાવરણ માટેનો પેરિસ કરાર છે, કે પછી વિશ્વ વ્યાપાર સંગઠન WTOના કરારો છે. આ બધા સંધિઓ છે.
અને બીજો સ્ત્રોત?
બીજો સ્ત્રોત થોડો વધુ સૂક્ષ્મ છે, પણ એટલો જ મહત્વનો છે. એ છે રૂઢિગત આંતરરાષ્ટ્રીય કાયદો,
કસ્ટમરી ઇન્ટરનેશનલ લો.
રૂઢિગત કાયદો એટલે પરંપરા જેવું કંઈક. હા, પણ માત્ર પરંપરા નહીં, એના માટે બે વસ્તુ જરૂરી છે. એક, રાજ્યોની લાંબા સમયની સતત અને લગભગ સમાન પ્રથા, મતલબ કે દેશો લાંબા સમયથી કોઈ એક રીતે વર્તતા હોય. અને બીજું, જે ખૂબ મહત્વનું છે, એ રાજ્યોની એવી માન્યતા કે આ રીતે વર્તવું એ માત્ર આદત નથી, પણ કાયદેકીય રીતે જરૂરી છે. આ એક કાનૂની જવાબદારી છે.
અચ્છા, એટલે ખાલી પ્રથા નહીં, પણ એ પ્રથા કાયદેસર છે એવી માન્યતા પણ જોઈએ.
બરાબર. આ માન્યતા માટે એક લેટિન શબ્દ વપરાય છે, ઓપિનિયો જ્યુરિસ. આનું એક ઉત્તમ ઉદાહરણ છે રાજદ્વારીઓને મળતી સુરક્ષા, એટલે કે ડિપ્લોમેટિક ઇમ્યુનિટી. આજે તો એ સંધિઓમાં લખાયેલું છે, પણ એ પહેલાં વર્ષો સુધી એ રૂઢિગત કાયદા તરીકે ચાલતું હતું. દેશો એનું પાલન કરતા હતા કારણ કે એ પ્રથા હતી અને તેઓ માનતા હતા કે આ જરૂરી છે. આ જ પ્રકરણમાં લેખક જસ કોજન્સનો પણ ઉલ્લેખ કરે છે. આ એવા સર્વોપરી મૂળભૂત નિયમો છે, જેમ કે નરસંહાર પર પ્રતિબંધ, ગુલામી પર પ્રતિબંધ, ત્રાસ આપવા પર પ્રતિબંધ, જેને દુનિયાનો કોઈપણ દેશ કોઈપણ સંજોગોમાં કોઈ સંધિ દ્વારા પણ રદ કરી શકે નહીં. આ આંતરરાષ્ટ્રીય કાયદાના નોન નેગોશિયેબલ સિદ્ધાંતો છે એમ કહી શકાય.
બરાબર, કાયદો ક્યાંથી આવે છે એ સમજાયો. પણ જો વિવાદ થાય તો? પ્રકરણ 4 અદાલતોની ભૂમિકા વિશે વાત કરે છે. આપણે જાણીએ છીએ એમ દુનિયાની કોઈ સુપ્રીમ કોર્ટ નથી જે બધા દેશો પર હુકમ ચલાવી શકે. તો પછી પેલી હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય ન્યાય અદાલત આઈસીજેનું શું?
તમે સાચા છો. આઈસીજે એ મુખ્ય વૈશ્વિક અદાલત જરૂર છે, પણ એની સત્તા ફરજિયાત નથી. મતલબ કે દેશો જો સંમત થાય તો જ તેમની વચ્ચેનો કેસ આઈસીજેમાં જાય. દેશો પર એની સત્તા લાદી શકાતી નથી. જો કે એકવાર દેશો સંમત થાય અને કેસ જાય તો તેના ચુકાદાઓનું ઘણું વજન હોય છે અને તે કાયદાના અર્થઘટનમાં મહત્વનો ભાગ ભજવે છે.
એટલે સંમતિ જરૂરી છે.
હા, પણ આ સિવાય પણ કાયદાના વિશિષ્ટ ક્ષેત્રો માટે બીજી ઘણી અદાલતો અને ટ્રિબ્યુનલ્સ છે, જેમ કે સમુદ્રી કાયદા માટે ITLOS, આંતરરાષ્ટ્રીય ગુનાઓ માટે ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ, અને વેપારના વિવાદો માટે WTOની પોતાની વિવાદ નિવારણ વ્યવસ્થા છે. આ બધું શું બતાવે છે? કે ભલે સાર્વભૌમત્વ મુખ્ય સિદ્ધાંત હોય, પણ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ન્યાયિક પ્રક્રિયા અને કાયદાકીય દલીલોનું મહત્વ સતત વધી રહ્યું છે.
તો મારો સવાલ એ છે કે શું આ અદાલતો શક્તિશાળી દેશો સામે પણ પગલાં લઈ શકે છે, કે પછી એ ફક્ત નબળા દેશો માટે જ છે? આવી ચર્ચા ઘણીવાર થતી હોય છે.
જો સિદ્ધાંતમાં તો કાયદો બધા માટે સમાન છે, અને આઈસીજે US જેવા શક્તિશાળી દેશ સામે પણ ચુકાદા આપેલા છે. નિકારાગુઆ કેસ એનું જાણીતું ઉદાહરણ છે. અલબત્ત, ચુકાદાનો અમલ કરાવવો એક અલગ પડકાર છે, એ વાત સાચી. પણ અદાલતોનું કામ માત્ર ચુકાદો આપવાનું નથી. તે કાયદાનું અર્થઘટન કરે છે, આંતરરાષ્ટ્રીય ધોરણો નક્કી કરે છે અને રાજ્યોના વર્તનને કાયદાકીય કસોટી પર મૂકે છે. આ પોતે જ એક મહત્વની ભૂમિકા છે.
સમજાયો. હવે વાત કરીએ પ્રકરણ 5ની, રાજ્યના અધિકાર ક્ષેત્ર એટલે કે જ્યુરિસ્ડિક્શન. ક્યાં સુધી કોઈ દેશ પોતાનો કાયદો લાગુ કરી શકે?
સામાન્ય રીતે કોઈ દેશ પોતાના પ્રદેશમાં બનેલી ઘટનાઓ પર, આને ટેરિટોરિયલ પ્રિન્સિપલ કહે છે, અથવા પોતાના નાગરિકો પર, ભલે તેઓ દુનિયામાં ક્યાંય પણ હોય, આને નેશનાલિટી પ્રિન્સિપલ કહે છે, પોતાનો કાયદો લાગુ કરી શકે. પણ એક સિદ્ધાંત ખરેખર રસપ્રદ છે, સાર્વત્રિક અધિકાર ક્ષેત્ર એટલે કે યુનિવર્સેલિટી પ્રિન્સિપલ.
સાર્વત્રિક અધિકાર ક્ષેત્ર એ શું છે?
આ સિદ્ધાંત એમ કહે છે કે અમુક અત્યંત ગંભીર આંતરરાષ્ટ્રીય ગુનાઓ છે, જેમ કે ચાંચિયાગીરી, નરસંહાર, યુદ્ધ અપરાધો, માનવતા વિરુદ્ધના ગુનાઓ. આ એવા ગુના છે જે સમગ્ર માનવતા વિરુદ્ધ ગણાય છે. તેથી દુનિયાનો કોઈપણ દેશ, ભલે ગુનો તેના પ્રદેશમાં ન બન્યો હોય, ભલે ગુનેગાર કે પીડિત તેના નાગરિક ન હોય, તો પણ તે આવા ગુના માટે કેસ ચલાવી શકે છે.
ઓહો, આ તો ખરેખર ભારે કહેવાય. આનો કોઈ જાણીતો દાખલો છે ખરો?
હા, ચીલીના ભૂતપૂર્વ સરમુખ હથિયાર હતા ઓગસ્ટો પિનોચેટ. એમનો કેસ બહુ જાણીતો છે. તેમના પર માનવતા વિરુદ્ધના ગુનાઓનો આરોપ હતો. તેઓ લંડનમાં હતા ત્યારે સ્પેનના એક ન્યાયાધીશે આંતરરાષ્ટ્રીય વોરંટ બહાર પાડ્યું અને તેમની ધરપકડ થઈ. અંતે તો તેમને સ્વાસ્થ્યના કારણોસર મુક્ત કરાયા, એ વાત અલગ છે. પણ આ કેસે એક સિદ્ધાંત સ્થાપિત કર્યો કે રાજ્યના વડા તરીકે મળેલી છૂટછાટ એટલે કે ઇમ્યુનિટી આવા ગંભીર ગુનાઓમાં હંમેશા બચાવ ન કરી શકે. આ બતાવે છે કે કેવી રીતે સાર્વભૌમત્વની પરંપરાગત ધારણાઓ અને માનવ અધિકારોના રક્ષણ વચ્ચે સતત એક સંઘર્ષ ચાલે છે અને કાયદો વિકસી રહ્યો છે.
ખરેખર રસપ્રદ. હવે આજના યુગમાં સંધિઓનું મહત્વ ખૂબ વધી ગયું છે. લગભગ બધું જ કરારો પર ચાલે છે. પ્રકરણ 6 આ સંધિઓના નિયમો સમજાવે છે,
ખરું ને?
બરાબર. આ માટે એક મુખ્ય દસ્તાવેજ છે 1969નું વિયેના કન્વેન્શન ઓન ધ લો ઓફ ટ્રીટીઝ, ટૂંકમાં VCLT. આને સંધિઓનો નિયમ ગ્રંથ કહી શકાય. એમાં બધું લખ્યું છે, સંધિ કેવી રીતે બને, ક્યારે લાગુ થાય, કોઈ દેશ સંધિની કોઈ જોગવાઈ સાથે પૂરેપૂરો સંમત ન હોય તો એના પર અનામત એટલે કે રિઝર્વેશન કેવી રીતે રાખી શકે, જો સંધિના શબ્દો સ્પષ્ટ ન હોય તો તેનું અર્થઘટન કેવી રીતે કરવું, અને કયા સંજોગોમાં સંધિ સમાપ્ત થઈ શકે અથવા રદ કરી શકાય, આ બધા નિયમો આંતરરાષ્ટ્રીય કરારોમાં સ્પષ્ટતાને સ્થિરતા લાવવા માટે ખૂબ જ જરૂરી છે.
અને ધારો કે કોઈ દેશ આ નિયમોનું કે બીજી કોઈ આંતરરાષ્ટ્રીય જવાબદારીનું ઉલ્લંઘન કરે તો? પ્રકરણ 7 રાજ્યની જવાબદારી એટલે કે સ્ટેટ રિસ્પોન્સિબિલિટીની વાત કરે છે, ત્યારે શું થાય?
હા, જો કોઈ રાજ્ય તેની આંતરરાષ્ટ્રીય કાનૂની જવાબદારીઓનું ઉલ્લંઘન કરે તો તે એક ખોટું કૃત્ય, રોંગફુલ એક્ટ ગણાય છે, અને એના માટે તે રાજ્ય જવાબદાર બને છે. મુખ્ય જવાબદારી શું? પહેલું, એ ખોટું કૃત્ય બંધ કરવું, અને બીજું, તેનાથી જે નુકસાન થયું હોય તેની ભરપાઈ કરવી, જેને રેપરેશન કહે છે.
ભરપાઈ એટલે પૈસા આપવા.
એ એક વિકલ્પ છે. ભરપાઈ અલગ અલગ સ્વરૂપે હોઈ શકે, નાણાકીય વળતર હોઈ શકે, જે નુકસાન થયું હોય તેને શક્ય હોય તો મૂળ સ્થિતિમાં લાવવું, રેસ્ટિટ્યુશન એ પણ હોઈ શકે, અથવા તો કેટલીકવાર સત્તાવાર રીતે માફી માંગવી, સેટિસ્ફેક્શન, એ પણ ભરપાઈનો એક ભાગ ગણાય. પેલો નિકારાગુઆ વિરુદ્ધ યુનાઇટેડ સ્ટેટ્સનો જે કેસ હતો એ આનું સારું ઉદાહરણ છે. ICJ ઠરાવ્યું કે US દ્વારા નિકારાગુઆમાં જે ગેરકાયદે બળપ્રયોગ અને હસ્તક્ષેપ થયો હતો એ રાજ્યની જવાબદારી બને છે, અને US ભરપાઈ કરવી જોઈએ. આ કેસ ફરીથી એ જ વાત બતાવે છે કે કાયદો ભલે હંમેશા શક્તિશાળીને રોકી ન શકે, પણ તેને જવાબદાર ઠેરવવાનો અને ન્યાય અપાવવાનો પ્રયાસ જરૂર કરે છે.
અને છેલ્લે, કદાચ સૌથી ગંભીર અને વિવાદાસ્પદ વિષય, પ્રકરણ 9, બળનો ઉપયોગ એટલે કે યુઝ ઓફ ફોર્સ. આજના યુગમાં યુદ્ધ અને હિંસા રોકવા માટે આંતરરાષ્ટ્રીય કાયદો શું કહે છે, એનો રોલ શું છે?
હા, આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. UN ચાર્ટરની કલમ 2-4 છે ને, એ બહુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કોઈપણ દેશે બીજા દેશની પ્રાદેશિક અખંડિતતા કે રાજકીય સ્વતંત્રતા વિરુદ્ધ બળનો ઉપયોગ કરવો નહીં, કે બળના ઉપયોગની ધમકી પણ આપવી નહીં. આ એક સામાન્ય અને લગભગ સંપૂર્ણ પ્રતિબંધ છે.
લગભગ, આપે લગભગ કહ્યું, એટલે અપવાદો છે?
હા, મુખ્યત્વે 2 સ્વીકૃત અપવાદ છે. પહેલો, જો કોઈ દેશ પર સશસ્ત્ર હુમલો થાય તો તેને સ્વબચાવ એટલે કે સેલ્ફ ડિફેન્સમાં બળ વાપરવાનો કુદરતી અધિકાર છે. આ કલમ 51માં છે. પણ શરત એ છે કે તેણે તરત જ UN સુરક્ષા પરિષદને જાણ કરવી પડે.
અને બીજો અપવાદ?
બીજો અપવાદ ત્યારે લાગુ પડે જ્યારે UN સુરક્ષા પરિષદ પોતે નક્કી કરે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવા માટે બળનો ઉપયોગ અનિવાર્ય છે, તો તે પોતાના ચાર્ટરના ચેપ્ટર 7 હેઠળ બળના ઉપયોગની અધિકૃતતા આપી શકે છે. આ 2 મુખ્ય અપવાદ છે.
પણ પેલું માનવતાવાદી હસ્તક્ષેપનું શું? ઘણીવાર ચર્ચા થાય છે કે કોઈ દેશ પોતાના જ નાગરિકો પર અત્યાચાર કરતો હોય તો બીજો દેશ લશ્કરી દખલ કરી શકે કે નહીં?
હા, આ હ્યુમેનિટેરિયન ઇન્ટરવેન્શનનો મુદ્દો ખૂબ જ વિવાદાસ્પદ છે. એની કોઈ સ્પષ્ટ કાનૂની સ્વીકૃતિ નથી. કેટલાક દેશો માને છે કે અત્યંત ગંભીર માનવ અધિકાર ભંગના કિસ્સામાં તે જરૂરી બની શકે, જ્યારે બીજા ઘણા દેશો તેનો વિરોધ કરે છે, કારણ કે તે સાર્વભૌમત્વના સિદ્ધાંતનો ભંગ કરે છે અને તેના દુરુપયોગની શક્યતા રહે છે. આ પ્રકરણ ખરેખર બતાવે છે કે કાયદાનો હેતુ યુદ્ધ અને હિંસા રોકવાનો છે, પણ વાસ્તવિક દુનિયા અને રાજકારણ કેટલા જટિલ છે.
હમ, આ પુસ્તકની આટલી વિસ્તૃત ચર્ચા પછી મને લાગે છે કે કેટલાક મુખ્ય સંદેશાઓ સ્પષ્ટ થાય છે. મારા માટે પહેલો અને સૌથી મોટો ટેકઅવે એ છે કે આંતરરાષ્ટ્રીય કાયદો એ કોઈ ઉપરથી લાદવામાં આવેલા નિયમોનો સંગ્રહ નથી, પણ એ તો દલીલ, વાટાઘાટ અને પ્રક્રિયાની એક આખી સિસ્ટમ છે. એ દેશોને એકબીજા સાથે વાત કરવા, પોતાના પગલાના કારણો આપવા અને બીજાના પગલા પર સવાલ ઉઠાવવા માટે એક ભાષા અને એક માળખું પૂરું પાડે છે. એટલે જ્યારે આપણે સમાચારમાં 2 દેશો વચ્ચે તણાવ જોઈએ ત્યારે તેઓ કયા કાયદાકીય કારણો આપી રહ્યા છે એ સાંભળવું વધુ રસપ્રદ બની જાય છે.
બરાબર. બીજો મુખ્ય વિષય જે ઉભરી આવે છે તે છે રાજ્ય સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય જવાબદારી વચ્ચેનો સતત ચાલતો તણાવ. આખી સિસ્ટમ એ ધારણા પર ઊભી છે કે દરેક દેશ સ્વતંત્ર અને સર્વોપરી છે, પણ સાથે સાથે આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ તે એવી જવાબદારીઓ પણ સ્વીકારે છે જે તેની આ સ્વતંત્રતાને થોડી મર્યાદિત કરે છે. આખી સિસ્ટમ રાજ્યોની સંમતિ પર ચાલે છે અને આ જ તેની શક્તિ પણ છે, કારણ કે રાજ્યો સ્વેચ્છાએ જોડાય છે, અને નબળાઈ પણ છે, કારણ કે જો સંમતિ ન હોય તો કાયદો લાગુ કરવો મુશ્કેલ બની જાય છે. આ કંઈક આપણા સમાજ જેવું જ છે, જ્યાં વ્યક્તિની સ્વતંત્રતા અને સમાજના નિયમો વચ્ચે હંમેશા એક સંતુલન જાળવવું પડે છે.
ત્રીજો મહત્વનો મુદ્દો જે મને ખરેખર બહુ ગમ્યો તે એ છે કે વિશ્વ પોલીસ નથી, એનો અર્થ એ નથી કે આંતરરાષ્ટ્રીય કાયદો નકામો છે. લેખક બહુ ભારપૂર્વક કહે છે કે પાલન થવાના કારણો જુદા છે, પરસ્પર લાભ, પ્રતિષ્ઠા, સ્થિરતાની જરૂરિયાત, આર્થિક કે રાજકીય દબાણ. આપણા રસ્તા પરના ટ્રાફિક નિયમો જેવું છે, આપણે મોટાભાગે નિયમોનું પાલન માત્ર પોલીસના દંડના ડરથી નથી કરતા, પણ અકસ્માત ટાળવાની અને એક વ્યવસ્થા જાળવવાની સહિયારી સમજ અને જરૂરિયાતથી કરીએ છીએ.
ચોથો મુદ્દો છે કાયદાના હેતુમાં આવેલું પરિવર્તન. માત્ર સહઅસ્તિત્વ કોએક્ઝિસ્ટન્સથી સહકાર કોઓપરેશન તરફનો. પહેલાં કદાચ 100-200 વર્ષ પહેલાં કાયદાનો મુખ્ય ઉદ્દેશ હતો કે ભાઈ બધા દેશો એકબીજાની સરહદોનું સન્માન કરે અને શાંતિથી પોતપોતાનું કામ કરે. પણ હવે જુઓ, ક્લાઇમેટ ચેન્જ છે, વૈશ્વિક મહામારીઓ છે, આતંકવાદ છે, સાયબર સિક્યોરિટી છે. આ એવી સમસ્યાઓ છે જેનો કોઈ એક દેશ એકલો સામનો કરી જ ન શકે.
સાચી વાત છે, કોરોના વખતે આપણે અનુભવ્યું.
બરાબર. આ માટે આંતરરાષ્ટ્રીય સહકાર અનિવાર્ય છે, અને આંતરરાષ્ટ્રીય કાયદો આ સહકાર માટે જરૂરી નિયમો, સંધિઓ અને સંસ્થાઓનું માળખું પૂરું પાડે છે. એટલે કાયદાનો રોલ હવે માત્ર દૂર રહો કહેવાનો નથી, પણ સાથે મળીને કામ કરો એ સુનિશ્ચિત કરવાનો પણ છે.
અને પાંચમો મુદ્દો જે કદાચ સૌથી વાસ્તવિક છે તે છે કાયદો અને શક્તિ, લો એન્ડ પાવર વચ્ચેનો જટિલ સંબંધ. લેખક આ વાતને ટાળતા નથી. તેઓ સ્વીકાર્યો છે કે શક્તિશાળી દેશો કાયદા ઘડવામાં અને તેના અમલીકરણમાં વધુ પ્રભાવ ધરાવે છે, એ તો દેખીતી વાત છે. પરંતુ એનો અર્થ એ નથી કે કાયદો સંપૂર્ણપણે શક્તિહીન છે. તે શક્તિશાળી દેશોને પણ તેમના કામો માટે કાનૂની તર્ક અને કારણો આપવા મજબૂર કરે છે.
હા, ભલે એ કારણો ક્યારેક નબળા હોય.
ભલે, પણ કારણ આપવું પડે છે, અને તે નબળા દેશોને પણ પોતાની વાત રજૂ કરવા અને શક્તિશાળીઓને પડકારવા એક પ્લેટફોર્મ અને એક ભાષા પૂરી પાડે છે. એટલે કે કાયદો શક્તિને પૂછે છે, તમે આ શા માટે કરી રહ્યા છો, અને આ સવાલ પૂછાય છે એ પોતે જ મહત્વનું છે.
તમે આ પુસ્તકના મુખ્ય વિચારો બહુ સરસ રીતે તારવ્યા. લેખકે કેટલાક મુદ્દાઓ બહુ ધારદાર રીતે રજૂ કર્યા છે. શબ્દશઃ અવતરણો કદાચ ન મળે, પણ એમના વિચારોનો સાર કાઢીએ તો,
આંતરરાષ્ટ્રીય કાનૂન એ વૈશ્વિક પોલીસ દ્વારા લાગુ કરાયેલા નિયમોનો સમૂહ નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સંબંધોનું અનિવાર્ય વ્યાકરણ છે. તે દલીલની એક સિસ્ટમ છે જે રાજ્યોને તેમના કાર્યોને યોગ્ય ઠેરવવા અને બીજાના કાર્યોને પડકારવા માટેનું માળખું પૂરું પાડે છે. આ એની સાચી ભૂમિકા અને કાર્યપદ્ધતિનો નિચોડ છે.
બીજો વિચાર, આંતરરાષ્ટ્રીય કાનૂની વ્યવસ્થા રાજ્યોની સંમતિ પર આધારિત છે. આ તેની સૌથી મોટી નબળાઈ અને સૌથી મોટી શક્તિ બંને છે. આ ફરીથી પેલું સાર્વભૌમત્વ અને જવાબદારી વચ્ચેનો જે નાજુક સંતુલન છે તેના પર ભાર મૂકે છે. સંમતિ વગર નિયમ નહીં, પણ એકવાર સંમતિ આપ્યા પછી પાલનની અપેક્ષા.
ત્રીજો વિચાર, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન એ સામાન્ય નિયમ છે, ઉલ્લંઘન એ અપવાદ છે. આપણે ફક્ત ઉલ્લંઘનોની નોંધ લઈએ છીએ, કારણ કે તે સમાચાર બને છે, જેમ કે લાખો સલામત મુસાફરીઓવાળા હાઇવે પર માત્ર કાર અકસ્માતની નોંધ લેવાય છે. આ એક બહુ મહત્વની વાત કહી. આપણે મોટાભાગે જે નિયમો રોજ પાળતા હોય એની નોંધ નથી લેતા, પણ જે દિવસે ભંગ થાય એ તરત ધ્યાનમાં આવે. આનાથી આપણી સમજ અધૂરી રહી જાય છે.
અને ચોથો વિચાર, કાયદો શક્તિના શૂન્યાવકાશમાં અસ્તિત્વ ધરાવતો નથી, તે શક્તિના સંઘર્ષનું એક ક્ષેત્ર છે. પરંતુ કાયદો નબળાઓને શક્તિશાળીઓને જવાબદાર ઠેરવવા માટેના સાધનો પૂરા પાડી શકે છે. આ કાયદા અને શક્તિ વચ્ચેના વાસ્તવિક, જટિલ પણ મહત્વના સંબંધને સ્વીકારે છે અને દર્શાવે છે કે કાયદો ભલે સંપૂર્ણપણે શક્તિ પર હાવી ન થઈ શકે, પણ તે સાવ શક્તિહીન પણ નથી. એ નબળાઓનો અવાજ બની શકે છે.
બરાબર.
આ બધી ચર્ચા પછી સવાલ એ થાય કે
કે આ બધી સમજ સામાન્ય માણસને, આપણા શ્રોતાઓને, રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે. સૌથી પહેલું તો મને લાગે છે કે તે આપણને આંતરરાષ્ટ્રીય સમાચારોને વધુ ઊંડાણપૂર્વક અને વિવેકપૂર્ણ રીતે સમજવામાં મદદ કરે છે. જ્યારે કોઈ દેશ બીજા પર આર્થિક પ્રતિબંધ મૂકે કે કોઈ સંધિમાંથી ખસી જાય કે પછી લશ્કરી કાર્યવાહી કરે, ત્યારે આપણે ખાલી લાગણીમાં આવીને પ્રતિક્રિયા આપવાને બદલે થોડું વિચારી શકીએ, પૂછી શકીએ કે આની પાછળ કયો કાનૂની દાવો કરાઈ રહ્યો છે, શું તે યુએન ચાર્ટર કે અન્ય સંધિઓ મુજબ યોગ્ય છે, સામે પક્ષે શું દલીલો છે. આપણી સમજ વધુ બેલેન્સ્ડ બને.
સાવ સાચી વાત. બીજું, તે આપણને એક જાગૃત નાગરિક તરીકે આપણી પોતાની સરકારની વિદેશ નીતિનું મૂલ્યાંકન કરવામાં પણ મદદ કરી શકે છે. શું આપણા દેશ દ્વારા લેવાયેલા આંતરરાષ્ટ્રીય પગલાં, જે કરારો થાય છે, જે નિવેદનો અપાય છે, તે આંતરરાષ્ટ્રીય કાયદાના સિદ્ધાંતો અને આપણી જે આંતરરાષ્ટ્રીય જવાબદારીઓ છે તેની સાથે સુસંગત છે? આપણે વધુ જાણકાર બનીને પ્રશ્નો પૂછી શકીએ છીએ.
અને વ્યવસાયિકો માટે પણ આ ઉપયોગી છે નહીં? જે લોકો આંતરરાષ્ટ્રીય વ્યાપાર, રોકાણ કે પછી ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી સાથે કામ કરે છે, તેમના માટે આંતરરાષ્ટ્રીય કરારો, વેપાર કાયદાઓ જેમ કે WTOના નિયમો, રોકાણ સંધિઓ, આ બધું સમજવું ખૂબ જરૂરી છે. પત્રકારો, સંશોધકો અને સામાજિક કાર્યકરો જેઓ આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર કામ કરે છે, તેમના માટે પણ આંતરરાષ્ટ્રીય માળખા અને સંસ્થાઓની સમજ તેમના કામને વધુ અસરકારક બનાવી શકે છે.
અને મને લાગે છે કે સૌથી મહત્વની વાત એ છે કે તે આપણને વિશ્વ પ્રત્યે વધુ પરિપક્વ, વધુ સુસંસ્કૃત અને વાસ્તવિક દૃષ્ટિકોણ વિકસાવવામાં મદદ કરે છે. જુઓ, આંતરરાષ્ટ્રીય કાયદો કોઈ જાદુઈ છડી નથી કે જે બધી સમસ્યાઓનો ઉકેલ લાવી દે. એમાં ઘણી ખામીઓ છે, તેનો ભંગ પણ થાય છે અને તેની પ્રક્રિયા ધીમી પણ છે. પણ તે નકામો નથી. તે વૈશ્વિક સહઅસ્તિત્વ અને વધતા જતા સહકાર માટે એક અનિવાર્ય સાધન છે. તેની ભૂમિકા કોઈ આદર્શ દુનિયા બનાવવાની નથી, પણ આ જે વાસ્તવિક દુનિયા છે તેને થોડી વધુ વ્યવસ્થિત, થોડી વધુ અનુમાનિત બનાવવાની છે. આ એનો વાસ્તવિક રોલ અને ગોલ છે.
આ સમગ્ર ચર્ચામાંથી મારા માટે જે સૌથી પ્રભાવશાળી વાત રહી એ હતી કે આંતરરાષ્ટ્રીય કાયદાની અસરકારકતા મુખ્યત્વે ડર કે સજા પર આધારિત નથી, પણ રાજ્યોના પરસ્પર લાભ, પોતાની આબરૂ જાળવવાની ઈચ્છા અને વૈશ્વિક સ્તરે સ્થિરતા અને વ્યવસ્થાની જે સહિયારી જરૂરિયાત છે તેના પર નિર્ભર છે. આ એક અપેક્ષા કરતાં થોડી જુદી, પણ મને લાગે છે કે વધુ વાસ્તવિક અને કદાચ વધુ આશાસ્પદ વાત છે.
અને મારા માટે સૌથી રસપ્રદ મુદ્દો એ હતો કે કેવી રીતે આંતરરાષ્ટ્રીય કાયદો, તેની તમામ મર્યાદાઓ હોવા છતાં, શક્તિશાળી રાજ્યોને પણ તેમના કાર્યોને કાનૂની ભાષામાં યોગ્ય ઠેરવવા માટે મજબૂર કરે છે. આપે કહ્યું એમ, ભલે ક્યારેક એ તર્ક નબળો હોય કે માત્ર દેખાડો હોય, પણ એમને કાયદાની ભાષામાં વાત કરવી પડે છે. આ હકીકત જ બતાવે છે કે કાયદાનું અસ્તિત્વ અવગણી શકાય નહીં. કાયદાનું અસ્તિત્વ જ ઉલ્લંઘનને ઓળખવાનો માપદંડ પૂરો પાડે છે, અને આ પોતે જ કાયદાની એક સૂક્ષ્મ પણ ખૂબ મહત્વની ભૂમિકા છે. તે સમસ્યાઓનો કદાચ સંપૂર્ણ ઉકેલ ન આપે, પણ તેમના સંચાલન માટે, મેનેજમેન્ટ માટે એક અનિવાર્ય સાધન ચોક્કસ છે.
આજે આપણે રાજ્યોના કાયદાની વાત કરી, પણ એક વિચાર મનમાં આવે છે જે કદાચ શ્રોતાઓ પણ વિચારી શકે. ભવિષ્યમાં જ્યારે મોટી ટેકનોલોજી કંપનીઓ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કે પછી સરહદ પારના બિન રાજ્ય સંગઠનો જેવા નવા અને કદાચ રાજ્યો કરતાં પણ વધુ પ્રભાવશાળી પરિબળો ઉભરી રહ્યા છે, ત્યારે આ આંતરરાષ્ટ્રીય કાયદાનું સ્વરૂપ કેવું હશે? શું તે આ નવા પડકારોનો સામનો કરવા સક્ષમ હશે? આ એક મોટો પ્રશ્ન છે જેના પર કદાચ ભવિષ્યમાં વધુ વિચારમંથનની જરૂર પડશે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.